ماشاءاللہ لا حول ولا قوۃ الا باللہ العلی العظیم، حسبنا اللہ ونعم الوکیل، نعم المولا ونعم النصیر۔ اعوذ باللہ من الشیطان الرجیم، بسم اللہ الرحمن الرحیم، الحمد للہ رب العالمین، والصلاۃ والسلام علی اشرف الانبیاء والمرسلین، نبینا حبیبنا وشفیع المذنبین، ورحمۃ للعالمین بالقاسم محمد۔ اللہم صل علی محمد وآل محمد وعجل فرجہم، فرجنا بہم۔ رب اشرح لی صدری ویسر لی امری واحلل عقدۃ من لسانی یفقہوا قولی۔ اللہم قل ولیک الحجۃ ابن الحسن صلواتک علیہ وعلی آبائہ فی ہذہ الساعۃ وفی کل ساعۃ ولیا وحافظا وقائدا وناصرا ودلیلا وعینا حتی تسکنہ ارضک طوعا وتمتعه فيها طويلا۔ اللهم صل على محمد وآل محمد وأجل فرجهم، فرجنا بهم وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين۔ أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد وقوله الحق، بسم اللہ الرحمن الرحیم، الذین ينفقون فی السراء والضراء والکاظمین الغیظ والعافین عن الناس واللہ یحب المحسنین۔ اللہم صلی علی محمد و آل محمد و عجل فرجہم، فرجنا بہم۔ محترم سامعین، السلام علیکم و رحمۃ اللہ وبرکاتہ۔ શરૂ કરું છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે। પરવરદિગારે આલમનું અહેસાન છે, એનો ફઝલ છે, આપણે શુક્ર અદા કરીએ એનું કે જેણે અહલે બૈત અલૈહિસ્સલામનો ઝિક્ર કરવાની આપણને સઆદત નસીબ ફરમાવી છે। પરવરદિગારે આલમનો શુક્ર અદા કરીએ કે જેવી રીતે ચોથા ઇમામ અલૈહિસ્સલામ કહેતા હતા સઈફે કામિલમાં કે જેનો ઝિક્ર કરવો ઝિક્ર કરવાવાળા માટે ઇઝ્ઝતનો સબબ બને છે, અને જેનો શુક્ર કરવો શુક્ર કરવાવાળા માટે નહેમતમાં વધારાનો સબબ બને છે। તો આવો આજ ઇમામ અલૈહિસ્સલામના શબ્દો વડે આપણી મજલિસની શરૂઆત કરીએ। કુરાને મજીદ જે અલ્લાહની નઅમત અઝીમ છે, એમાં અલ્લાહ સુબહાન તાલા સૂરે આલે ઇમરાનની આયત નંબર 134માં ઇરશાદ ફરમાવી રહ્યો છે કે તે લોકો કે જે લોકો ઇન્ફાક કરે છે, સખ્તીની હાલતમાં પણ અને રાહતની હાલતમાં પણ, એટલે તે અલ્લાહની રાહમાં દે છે જ્યારે તેઓ પાસે હોય છે ત્યારે, અને અલ્લાહની રાહમાં દે છે જ્યારે તેઓ પાસે ઓછું હોય છે ત્યારે પણ। એટલે સારી હાલતમાં તો અલ્લાહની રાહમાં હર કોઈ ખર્ચ કરે છે, પણ જ્યારે હાલત ખરાબ થઈ જાય છે ત્યારે અસીસો ખરેખર એઓને અરમાન હોય છે કે કાશ અમારી પાસે વધારે હોત તો અમે વધારે આપત। તો ખરેખર જે છે એ તેઓના હાથ જે છે હંમેશા દેવાવાળા હોય છે। આ આયતમાં વાત થઈ રહી છે કે આ લોકો એ છે કે જે માંગવાવાળા નથી, પણ આ આયતમાં મુત્તકીનની સિફત બયાન કરવામાં આવી છે। એ સિફત બયાન કરવામાં આવી છે કે આ એ લોકો છે કે જે આપતા હોય છે। બીજી આપણે ગૌર કરીએ કે આ આયતમાં એમ કહેવામાં આવી રહ્યું છે કે સારી હાલત હોય ત્યારે પણ અલ્લાહની રાહમાં ખર્ચ કરે છે, તંગી હોય તો પણ અલ્લાહની રાહમાં ખર્ચ કરે છે, પરંતુ એ લોકોને એમ જ હંમેશા હસરત હોય છે કે વધુ હોત તો એ લોકો વધુ અલ્લાહની રાહમાં આપત। હવે આ આયત પર હજી ગૌરવ ફિક્ર કરીએ તો આમાં એક બીજી સિફતનો ઝિક્ર થયો છે, વલ કાઝમીનલ ગૈસ। આ એ જ સિફત છે કે જે આપણા સાતમા ઇમામ ઇમામ મૂસે કાઝિમ અલૈહિસ્સલામની સિફત છે જે આ આયતમાં લેવામાં આવી છે। મુત્તકીનની સિફત એક તો કે જે અલ્લાહની રાહમાં આપે, બીજું એ કે એ લોકો છે કે જે લોકો ગુસ્સાને પી જાય છે. એને ફક્ત એટલું જ નહીં કે એ લોકો ગુસ્સાને પી જાય છે, પણ અઝીઝો આ આયતમાં ખાસ આપણે ધ્યાન આપીએ કે આ લોકો એ છે કે વલ આફ ઈના અનિનાસ, કે આ લોકો એ છે કે જે ખૂબ જ ઝડપથી ખૂબ જ જલ્દીથી માફ કરી દે છે. અને ઘણી વખત અઝીઝો ક્યારેક એવું પણ થતું હોય છે કે ઇન્સાન જે છે કોઈને જવાબ નથી દઈ શકતો, અમુક ઇન્સાનો ગુસ્સાનો જવાબ જલ્દી ના આપી શકે. આ એક એની કમજોરી હોય છે કે એના કારણે તેઓ ચૂપ રહે છે. ગુસ્સો તો આવે છે પણ કાંઈ કહી નથી શકતા, તો મજબૂરીમાં ગુસ્સાને પીવો પડે છે. પણ અહીં એ એવું નથી. આ લોકો કે જે લોકો કાઝમીનલ ગેસ ગુસ્સાને પી જાય છે, એ લોકો એ ગુસ્સાને જે છે એ ન સિર્ફ પી જાય છે, પણ આ લોકો એ છે કે જે માફ કરે છે અને દિલથી માફ કરે છે. ત્યારે આ આગળ જે છે એ આયતમાં કહે છે વલ્લાહુ યુહિબ્બુલ મોહસિનીન, અને અહેલા અલ્લાહ સુબહાનહુ તઆલા અહેસાન કરવાવાળા નેકી કરવાવાળાને પસંદ કરે છે, એને દોસ્ત રાખે છે, એને મોહબ્બત કરે છે. તો અહેસાન અહીં જે છે એ એનો મતલબ એમ પણ છે અઝીઝો કે અહેસાન ખાલી આપવું નહીં, પણ અહેસાન એટલે કોઈને માફ કરવું એ પણ અહેસાન છે. કોઈને માફ કરવું આપણે એક નેકી છે. તો અલ્લાહ અગર આપણે કોઈને માફ કરીએ છે તો દોસ્ત રાખે છે. જ્યારે પણ સાતમા ઇમામ ઇમામ મુસી કાઝિમ અલૈહિસ સલામનો મજલિસોમાં જિક્ર થતો હોય છે તો આ જ આયતને વધારે પડતો ઝાકિરો સરનામાએ કલામ કરાર આપે છે. કેમકે આ આયત એ આયત બહુ જ ઇમ્પોર્ટન્ટ અને આપણને દર્શ લેવાવાળી આયત છે આપણી માટે અઝીઝો. કેમકે ઇમામની કાઝિમ હોવાની સિફત આ આયતમાં છે. અગર આપણે મુત્તકીનની વાત કરી રહ્યા છીએ, મોમિનોની વાત કરી રહ્યા છીએ, તો આપણે આમાંથી પહેલી ઇબ્રત એ લેવાની છે કે આ અહેમ તરીન દિવસો માહે રજબ, માહે શાબાન અને માહે રમઝાનમાં બહુ જ વધારે તાકીદ કરવાવી છે કે અલ્લાહની રાહમાં આપણે આપીએ. બીજું એ કે જ્યારે આપણે અલ્લાહની રાહમાં આપી રહ્યા છીએ તો એ પણ કોશિશ કરીએ કે અલ્લાહની જે સિફત છે માફ કરવાની એ આપણે પણ અપનાવીએ. ઇમામોની જે સિફત છે માફ કરવાની, ગુસ્સો પી જવાની, એ પણ આપણે અપનાવીએ. અને અગર આ સિફતો આપણે અપનાવશું ત્યારે અલ્લાહ આપણેથી મોહબ્બત કરશે. અને અઝીઝો હર દિલની અંદર હિદાયતનું નૂર તો મોજૂદ છે, એ અલગ વાત છે કે તે રોશન ક્યારે થાય છે. આપણે જેટલું અહેલે બૈત અલૈહિ સલામની નજદીક જશું એનાથી ફાયદો પડવા જશું, આ નૂર ક્યારે ને ક્યારે જરૂર રોશન થશે. અને સાતમા ઇમામ ઇમામ મુસીએ કાઝિમ અલૈહિ સલામની જિંદગીમાં આપણે જોઈએ તો આપણને મળે છે કે એ હંમેશા ગુસ્સાને પી જતા હતા. પણ એનો મતલબ એમ પણ નથી કે એમણે ક્યારે પણ નારાજગીનો ઇઝહાર નથી કર્યો. જ્યારે જરૂરત પડી છે ત્યારે નારાજગીનો ઇઝહાર પણ કર્યો છે. સાતમા ઇમામ વધારે પડતું ગુલામને કનીઝ અને એ લોકોને માફ તો કરતા હતા, પણ અઝીઝો આપણે સમજીએ કે ઇમામ એક તબીબ ડૉક્ટરની જેમ હોય છે, આપણી રૂહાની બીમારીઓને સેહત અતા કરવાવાળા હોય છે. અને કમી છે આપણામાં અગર અઝીઝો, ક્યારેક ક્યારેક આપણામાં તકવાની કમી હોય છે, ઈમાનની કમી હોય છે, અકીદાની કમી હોય છે. અગર આ કમી હોય છે તો પછી આપણે માયુસ થવાની જરૂરત નથી. આ માસૂમની દરવાજા પર, આ માસૂમના દરવાજા પર અગર આપણે આવી જશું તો આ કરીમ લોકોનું દસ્તરખાન છે, આ કરીમ લોકોનો દરવાજો છે. તકવા ઈમાન આપણું બલંદ થઈ જશે, ઇબાદત બહેતરીન થઈ જશે. તો અઝાની ગ્રામી આપણે જે છે એ જોઈએ છે કે દુનિયામાં જ્યારે કોઈ મરીઝ ડૉક્ટર પાસે જાય છે તો મરીઝ જે છે એની બીમારીની ઇન્ટેન્સિટી શું છે, કેટલી હદ સુધી એ બીમાર છે, એની કેટલી શિદ્દત છે, એ પ્રમાણે ડૉક્ટર શું કરે છે, દવા નક્કી કરે છે. અમુક વખતે કોઈ મરીઝ જાય તો ડૉક્ટર સિર્ફ એને દવા આપે છે, એ સારો થઈ જાય છે. ઘણા મરીઝોને ઇન્જેક્શન લગાડવાની જરૂર પડે છે અગર બીમારી વધારે હોય તો, અને એથી પણ વધારે બીમારી વધી જાય તો ઘણા મરીઝોને ઓપરેશનની જરૂરત હોય છે. અને ઘણા મરીઝોની બીમારી ખૂબ વધી જાય તો એને આઈસીયુમાં પણ રાખવા પડે છે. તો હવે આ ડૉક્ટર પર છે કે જે મરીઝ એના પાસે આવે છે એની બીમારી કેટલી શિદ્દતની છે, કેટલી વધારે છે, ઇન્ટેન્સિટી કેવી છે, એ પ્રમાણે એનો ઈલાજ કરે છે. આપણા માસુમીન અલેહમુસલામ આપણી રૂહાની બીમારીઓને જુએ છે. તો અસીસો, આ માસુમીન અલેહમુસલામ એ આપણી ઇસલાહ પણ કરે છે, ને એ જમાનામાં એ લોકોની ઇસલાહ પણ કરતા હતા. અમુકને ખાલી એક જુમલો કહી દેતા હતા એની ઇસલાહ થઈ જતી હતી. તો અમુકને જે છે એ અઝીઝો વધારે કહેવું પડતું હતું, ક્યારેક ક્યારેક ઇમામને એ લોકોથી નારાજ પણ થઈ જવું પડતું હતું. ઇમામ ક્યારેક લોકોથી નારાજ પણ થઈ જતા હતા, તો એ લોકોને અહેસાસ થાય ને કે આપણા વખતના ઇમામ આપણાથી નારાજ થઈ ગયા છે. ઇમામ ક્યારેક સમજાવતા એ લોકોને, ક્યારેક નારાજ થઈ જતા. અઝીઝાને ગિરામી, ઇમામ અલેહિસલામ કઈ રીતે નસીહત કરે છે અને કઈ રીતે ઝાલિમોથી હંમેશા દૂર રહેવાનું પોતાના ચાહવાવાળાઓને સૂચવે છે આવું જોઈએ. સફવાન બિન મહેરાન કુફી, એની ગણના ઇમામ જાફર સાદિક અલેહિસલામ અને ઇમામ મુસે કાસિમ અલી સલામના સહાબીઓમાં થાય છે. તેઓ ખૂબ જ પ્રશંસાપાત્ર વ્યક્તિત્વ ધરાવતા હતા, ખૂબ જ પરહેસકાર હતા. તેઓની રોજીનું સાધન ઊંટોથી જોડાયેલું હતું. તેઓ ઘણા ઊંટ વેચાતા લઈ તેને ભાડે આપતા હતા. આ જ સફવાન કહે છે કે એક દિવસ હું ઇમામ મુસે કાસિમ અલી સલામની ખિદમતમાં હાજર થયો ત્યારે આપે ફરમાવ્યું, સફવાન, તમે એક નેક અને પરહેસકાર માણસ છો, પરંતુ તમારામાં એક ગુણ સારો નથી. સફવાન કહે છે કે મેં વિનંતી કરી કે મોલા, મારાથી કંઈ ભૂલ થઈ ગઈ છે? આપે ફરમાયું, તું તારા ઊંટ પહેલા માણસ એટલે કે હારૂન રશીદને ભાડે આપે છે. સફવાને કહ્યું, મોલા, લોભ લાલચના કારણે કે શિકાર માટે, હરવા ફરવા લઈ જવા માટે કે ખેલકૂદ માટે ઊંટ નથી આપતો? હારૂન તો હજ માટે ઊંટ મારી પાસેથી માંગ્યા હતા અને મેં આપ્યા હતા. હું પોતે તેની સાથે નથી ગયો અને તે કામ માટે મારા નોકરોને તેની સાથે મોકલ્યા છે મેં. ઇમામ મુસા કાઝિમ અલી સલામે ફરમાયું, શું તેનું ભાડું વસૂલ કરવાને પાત્ર છે કે નહીં? સફવાને કહ્યું, હા મોલા, એનું ભાડું વસૂલ કરવું જરૂરી છે. જ્યારે તે હજથી પાછો ફરશે ત્યારે તેનું તે ભાડું ચૂકવી દેશે. ઇમામે ફરમાયું, ત્યારે તારા મનમાં ઈચ્છા તો એવી હશે ને કે જ્યાં સુધી હારૂન અને તેના કુટુંબીજનો તારું ભાડું ન ચૂકવી દે ત્યાં સુધી તે જીવતા રહે, કારણ કે જો તેઓ મરી જાય તો પછી તારા ભાડાથી હાથ જ ધોઈ નાખવું પડે ને તને. સફવાને કીધું કે મોલા, આ તો તદ્દન સાચું છે, આમ જ થવું જોઈએ. આપે ફરમાયું, જે વ્યક્તિ સાલિમના જીવતા રહે તેમ ઈચ્છતી હોય તો તે પણ તેમાંથી છે અને તેમની સાથે દોસકમાં જશે. સફવાને કહ્યું કે મોલાનો હુકમ સાંભળીને મેં મારા ઊંટ તો વેચી જ નાખ્યા. જ્યારે હારૂને આ સમાચાર મળ્યા તેણે મને બોલાવ્યો અને મને કહ્યું કે મારા સાંભળવામાં આવ્યું છે કે તમે બધા જ ઊંટ વેચી નાખ્યા છે. સફવાન કહે છે, હા સાચી વાત છે, હવે હું બૂઢો થઈ ગયો છું, ઝઈફ છું, હવે આ ઊંટોની દેખભાલ મારા જાતે જે છે એ નહીં થશે અને આ મારી એવી ઉંમર એટલી બધી વધારે થઈ ગઈ છે કે હું મુસાફરી નથી કરી શકતો અને નોકરો ઉપર વધારે પડતો વિશ્વાસ તો મૂકી શકાય એમ નથી, એટલા માટે મેં બધા જ ઊંટ વેચી નાખ્યા છે. હારૂન કે હરગીસ એવું નથી, પરંતુ ઇમામ મુસે કાસિમ અલેસલામના કહેવાથી તે તારા બધા ઊંટ વેચ્યા છે. મેં કહ્યું, બાદશાહ, મુસા કાસિમ અલેસલામ સાથે મારું શું લેવા દેવાનું? હારૂન કહે છે, તું જૂઠ બોલે છે, જો આપણી વચ્ચે મિત્રતા ન હોત તો હું તુરંત કત્લ કરાવી દેત. અઝીઝો, આ વાક્ય શું બતાવે છે? ઇમામ અલેસલામ સફવાનથી નારાજ હતા એટલે તરત જ ઇમામ અલેસલામે એક તબીબ, એક ડૉક્ટરની જેમ અમુક શબ્દોથી અને સારી એવી નસીહતથી ઇમામે એવું સમજાયું કે પછી સફવાન જે છે એમણે આ કામ તરત જ છોડી દીધું. એવી જ રીતે સાતમા ઇમામ અલી સલામના જમાનામાં બુશરે હાફીનું વાક્ય ખૂબ જ પ્રખ્યાત છે કે એક વખત ઇમામ અલી સલામ બગદાદની શહેરમાંથી પસાર થઈ રહ્યા હતા હવે બુશરનું ઘર આવે છે. ઘરમાંથી ગીત સંગીતનો અવાજ સંભળાઈ રહ્યો છે. મ્યુઝિકનો અવાજ આવ્યો તો એવું લાગતું હતું કે ઘરમાં સંગીતની મહેફિલ ચાલી રહી છે. એટલામાં એક કનીઝ કચરો ફેંકવા માટે જ્યારે બહાર આવી, એમાં મુસીએ કાસિમ અલે સલામે કનીઝને પૂછ્યું, આ કોનું મકાન છે? કનીઝે કહ્યું, મકાન માલિકનું નામ બુશર છે. ઇમામે ફરમાયું, મકાન માલિક આઝાદ છે કે ગુલામ? કનીઝે કહ્યું, મારો માલિક તો આઝાદ છે. ઇમામ કહે છે, હા સાચે જ તે યોગ્ય કહ્યું. આ કોઈનો ગુલામ અગર બંધો હોત તો તેના આકારની ડર તો હોત, એની બીક તો હોત. કનીઝ ઘરમાં આવે છે. બુશરના હાથમાં શરાબનું જામ છે અને એ શરાબની રંગતમાં રંગાયેલો હતો. તેને કનીઝને પૂછ્યું કે મોડું થયું. કનીઝે કહ્યું કે જ્યારે હું ઘરની બહાર નીકળી તો એક નૂરાની ચહેરાવાળા એક બુઝુર્ગ અહીંથી જઈ રહ્યા હતા. તેઓએ મને પૂછ્યું કે આ ઘરનો માલિક આઝાદ છે કે ગુલામ? મેં તેઓને કહ્યું કે આઝાદ છે. તેઓએ ફરમાયું, હા અગર કોઈ ગુલામ હોત, કોઈ બંધો હોત તો તે જીવન જીવવાના નિયમોનું પાલન કરતો હોત, તેને પોતાના આકાનો ખોફ અને ડર હોત. બસ આ તબીબ ડૉક્ટર ઇમામ અલહિસ્સલામને ખરેખર એવા શબ્દો ઇસ્તેમાલ કર્યા હતા. આ શબ્દો સાંભળતા જ બુશર ખાલી પગે, ચપ્પલ પહેર્યા વગર, કાંઈ પણ પહેર્યા વગર, એટલો અસીસો ભાગ્યો છે અને આખી પગથી માથા સુધી એ હલી ગયો. ઉઘાડા પગે ઘરની બહાર નીકળ્યો, પેલા બુઝુર્ગની શોધ કરી, જોતાં જ જોતાં જ એને ભેટી પડ્યો. ઇમામ મુસે કાસિમ અલી સલામ પાસે આવ્યો, વિનંતી કરી કે આકા, ખરેખર અત્યાર સુધી હું આઝાદ હતો પણ હવે હું બંધો બનવા ઈચ્છું છું. ઇમામ મુસે કાસિમ સામે એણે તોબા કરી, બાકીનું જીવન ઝહદ અને તકવામાં વિતાવ્યું. બુશરે હાફીએ, કેમ કે ઇમામની સામે જ્યારે તોબા કરી તો ઉઘાડા પગે હતા, તેથી તેઓ જિંદગીભર જોડા ન પહેર્યા, આખું જીવન ઉઘાડા પગે જ વિતાવ્યું. આ જ કારણસર તેઓને હાફીના ઉપનામથી બોલાવવામાં આવ્યા અને એ આ જ ઉપનામથી જાણીતા થઈ ગયા. જ્યારે પણ લોકો એનું નામ લેતા તો કહેતા બુશરે હાફી, કેમ કે અરબી ભાષામાં ખુલ્લા પગવાળાને હાફી કહેવામાં આવે છે. આ બે બનાવ અઝીઝો અને માહે રજબનો આ અઝીમ મહિનો જે આપણેથી રુખસત થવા પર છે, આપણે શું પેગામ આપે છે કે આપણે પણ આપણા વક્તના ઇમામ તરફ રજૂ થઈએ, આપણે પણ સાચી તોબા કરીએ. આપણા ગુનાહ જે છે એ ખુદા માફ કરી દેશે, આપણા ઇમામ આપણને કબૂલ કરી લેશે. અઝીઝો, ખરેખર બુશરે હાફી જે સાચી તોબા કરી હતી એ ઇમામના સહાબીઓમાં શુમાર થઈ ગયા. એ સફવાન કે જેને પોતાની આખેર સુધારી લીધી, આપણને પણ આ કિસ્સાઓ પ્રેરણા આપે છે કે આપણે આપણા વક્તના ઇમામ તરફ, ખુદા તરફ પલટવાનો વખત આવી ગયો છે. અઝાને ગિરામી, ઇમામ અલહીસલામનો લકબ કાસિમ ખરેખર જે છે ગુસ્સાને પીવાવાળા, માફ કરવાવાળા જ્યાં હતો ત્યાં બાબલ હવાએ જ પણ છે. લોકોની હાજતોને પૂરી કરવાવાળા છે, બીમારોને શફા આપવાવાળા છે. અઝીઝાને ગિરામી, આપના મોજેસાત ઘણા બધા છે. એક વખત હારૂન અલી બિન સાલે તાલકાનને પોતાની પાસે બોલાવે છે. જ્યારે તે પોતે આવે છે તો હારૂને પૂછ્યું કે તું એ જ છે કે જે કહો છો કે વાદળે મને ચીનથી તાલકાન સુધી પહોંચાડ્યો હતો? તે કહે છે, હા. હારૂન કહે છે કે મને તે કિસ્સો તો બયાન કરો. હવે અઝીઝો, આપણે જોઈએ બાબલ હવાઈજ કેવી રીતે મુશ્કેલ કોશાઈ કરે છે, કેવી રીતે મદદ કરે છે. આ જે છે એ અલી બિન સાલે બયાન કરે છે. એક વારની વાત છે કે હું દરિયાઈ સફર કરી રહ્યો હતો, મારી કશ્તી તબાહ થઈ ગઈ. 3 દિવસ સુધી એક લાકડાના તખ્ત પર બેસી અને દરિયામાં આ તખ્ત ચાલ્યું જઈ રહ્યું છે. એક જઝીરામાં હું પહોંચું છું. હવે તખ્તના સહારે હું ઉતરી તો ગયો, પણ મેં ત્યાં અજીબ મંસર જોયો. નહેરો જારી હતી, ઝાડ લાગેલા હતા. એક ઝાડને નીચે થોડીક વાર હું સૂઈ ગયો, એટલામાં એકદમ ખોફનાક અવાજ આવી. આંખ ખુલી તો શું જોઉં છું કે બે જાનવર, અને એવા ખૂબસૂરત જાનવર, અને આ અજીબ હસીન ઘોડાની સુરતમાં હતા જે લડાઈ કરી રહ્યા હતા. મને જોઈને બંને ભાગીને દરિયામાં ચાલ્યા ગયા. પછી મેં જોયું કે એક ખૂબ જ મોટું પક્ષી પહાડના એક ગાર પાસે ઉતર્યું. હું છુપીને જોઈ રહ્યો હતો અને એકદમ ધીરે ધીરે કરી પહોંચ્યો, પણ મારા પહોંચવા પહેલાં તે તો ઉડી ગયો હતો. હવે હું જ્યારે ગાર પાસે પહોંચ્યો તો તસ્બી, તહલીલ, તકબીર, તિલાવતે કુરાનની આવાઝ સંભળાણી. ગાર પાસે જેવો હું પહોંચ્યો, મને એક આવાઝ આવી કે એ અલી બિન સાલે તાલકાની, ચાલી આવો, અલ્લાહ તમારા પર રહેમ કરે. ગારની અંદર શું જોઉં છું? એક બુઝુર્ગવાર બેઠા છે. મેં સલામ કરી, એમણે સલામનો જવાબ આપ્યો, કહ્યું કે એ અલી, તમે તો મકામે ઇમ્તિહાનમાં હતા, ભૂખ્યા, તરસ્યા, હાલતે ખોફમાં હતા. જે વાતો તમારા પર વીતી ચૂકી છે એ બધું હું જાણું છું. ઇમામ તો ઇલ્મે ગૈબ રાખતા હોય છે ને. હવે ઇમામે એને બધું કહેવાનું શરૂ કર્યું કે તમે કઈ રીતે સવાર થયા હતા, દરિયાઈ સફર કર્યો, કેવી રીતે તમારી કશ્તી તબાહ થઈ, કેવી રીતે લાકડાના તખ્ત પર બેસી તમે અહીં સુધી પહોંચ્યા, અને પછી સમંદરમાં જે છે તમે કેવી રીતે નજાત પામી, અને તમે બે સુરતો જાનવરોને જોયા, પછી વળી તમે એક પરિંદાને, પક્ષીને જોયો કે જે આસમાન તરફ ઉડી ગયું, બધું ઇમામે બયાન કર્યું. મેં કસમ દઈને પૂછ્યું કે તમને આ બધી વાતોને કોણે ખબર આપી? ત્યારે ઇમામે મુસ્કુરાઈને ફરમાયું, ખુદાવંદે આલેમુલ ગયબે. પછી કંઈક દુઆ કરી. અચાનક મેં જોયું કે એક થાળો છે, એની પર રૂમાલ છે, એ નાઝિલ થયું. અને મને ઇમામે કહ્યું કે તમે ભૂખ્યા છો ને, તમે ખાવાનું ખાઈ લ્યો. મેં ખાવાનું ખાધું, એ ખૂબ જ લઝીઝ હતું. પછી ઇમામે પાણી આપ્યું, એ બી ખૂબ જ શિરીન અને ખૂબ જ ખુશગવાર હતું. પછી ઇમામે મને કહ્યું કે તમે ચાહો છો કે તમે શહેરમાં પાછા જાઓ? પહેલાં તો અલી જે છે ઇમામને ઓળખ્યો નહીં, એટલે એ તો એમ કહી રહ્યો હતો કે ભાઈ અહીંથી હું વતન કઈ રીતે પાછું જઈ શકું. ઇમામ અલે સલામે આસમાન તરફ હાથ ઉપાડ્યા અને કહ્યું, અસાત અસાત, હમના હમના, ચાલ્યો આવ. આટલામાં એક વાદળનો ટુકડો આવ્યો. એણે એને ઇમામને સલામ કર્યા, સલામો અલે કયા વલી અલ્લાહ વા હુજ્જતહુ. આપે સલામના જવાબ બાદ ફરમાયું કે એ વાદળ, ક્યાંનો ઈરાદો છે? એણે કહ્યું, ફલા ફલા જગ્યા પર જાઉં છું. ઇમામે કહ્યું, નહીં, તારાથી મારે કોઈ મતલબ નથી. હવે એવી જ રીતે વાદળના ટુકડા આવતા રહ્યા, ઇમામને સલામ કરતા રહ્યા. ઇમામ એને પૂછતા રહ્યા કે તમે ક્યાં જાઓ છો? આખિરમાં છેલ્લે જે એક વાદળું આવ્યું ત્યારે એ વાદળાએ કહ્યું કે હું તાલકાન જાઉં છું. ઇમામે એ વાદળાને હુકમ આપ્યો કે આ અલીને જે છે એ દૂધ એના ઘરે પહોંચાડી દે. હવે એ બુઝુર્ગે, એટલે કે અલી કહે છે કે એ બુઝુર્ગવારે મને બાજુથી પકડી અને વાદળામાં બેસાડી દીધો. અને પછી મેં અર્જ કરી કે તમને એક ખુદાની કસમ, ખાતેમુન નબીઈન, અમીરુલ મોમિનીન, અઈમ્મા તાહિરીનનો વાસ્તો, તમે કોણ બુઝુર્ગવાર છો? ત્યારે આપે ફરમાયું, અલી બિન સાલે, તું નથી જાણતો, હુજ્જતે ખુદાથી કોઈ દિવસ જમીન ખાલી નથી રહેતી. હું હુજ્જતે ખુદા તારો વક્તના ઇમામ, ઇમામ મૂસા બિન જાફર છું. પછી તે કહે છે કે આપના હુકમ મુતાબિક એ વાદળો જે છે એ મને લઈ અને અમુક જ પળોમાં, ચશ્મે જદનમાં, આરામ અને રાહત અને સુકૂન સાથે તાલકાન મને પહોંચાડી દીધો. હવે હું જોઉં છું કે હું મારા ઘરના પાસે છું. આ મોજીસો અઝીસો અને ઇલ્મે ગહેબ આ ખરેખર ઇમામ પાસે હોય છે. ઇમામ હર જમાનામાં હરેકની મુશ્કેલ કુશાઈ કરે છે. જેમ આપણે આગળ આયતમાં સાંભળ્યું કે એ તંગીમાં હોય કે પછી ફરાવાનીમાં હંમેશા અતા કરતા હોય છે, અને એ લોકોને પણ અતા કરે છે કે જેના બારામાં ઇલ્મે ગહેબથી જાણતા હોય છે કે એ લોકો જે છે એ દુશ્મન સાથે મળેલા છે. એટલા સખી, એટલા રહીમ છે અઝીઝો, એમની ફઝીલત અને બુઝુર્ગી હું શું બયાન કરું. દુશ્મન પર પણ રહેમ કરતા હોય છે. હારુને મલુને હઝરતને ઘણી વખત ઈજા પહોંચાડવાની કોશિશ કરી, કેદ બી કર્યા, અને ઇમામ કેટલા વર્ષો કેદ રહ્યા અને કેટલા અલગ અલગ કેદખાના માર્યા. એક વખતે વઝીર જે છે એને બોલાવી અને બીજા લોકોને પૂછ્યું કે હું ચાહું છું કે અબુ તાલિબની ઓલાદમાંથી કોઈ શખ્સને બોલાવીને મૂસા કાઝિમ અલે સલામનો હાલ પૂછ્યું તો તેઓ કોણ છે? લોકોએ ત્યારે જવાબ આપ્યો કે આપનો ભાઈ ઇસ્માઇલનો દીકરો અલી છે, તેને બોલાવીને આપ પૂછો. ઇમામ મૂસે કાઝિમ અલે સલામના ઘણા બધા અહેસાનો આની પર હતા. હવે હારૂનને કાગળ લખીને અલી બિન ઇસ્માઇલને બોલાવ્યો. જે વખતે આ વાતની હઝરતને ખબર પડી તો તેને બોલાવીને પૂછ્યું કે ક્યાં જવાનો ઈરાદો છે? તેણે કહ્યું કે બગદાદ જવું છે. ઇમામે ફરમાયું, શા માટે ત્યાં જવું પડે છે તને? એણે જવાબ આપ્યો કે ગરીબ અને કર્ઝદાર થઈ ગયો છું, તેથી જાઉં છું. ઇમામે કહ્યું કે હું તારું કર્ઝ અદા કરું અને હું તને જે છે બધું ખર્ચ પણ હું પાડીશ, ત્યાં જવું મૂકી આપ. આખર મતલબ તેણે કબૂલ કર્યું નહીં અને કહ્યું કે બંને તમે કાંઈ વસિયત કરો. ઇમામે ફરમાયું, હું તને એટલી જ વસિયત કરું છું કે મારા ખૂનમાં તું શરીક થઈશ નહીં અને મારી ઓલાદને યતીમ કરીશ નહીં. ફરી વાર તેને કહ્યું કે મને વસિયત કરો. ફરી પણ હઝરતે એ જ મુજબ વસિયત ફરમાવી. 300 દિનાર અને 4000 દિરહમ પણ આપ્યા. પછી જે વખતે તે ઊઠીને ચાલ્યો તો ત્યાં જે લોકો હાજર હતા એ લોકોએ પૂછ્યું કે ખુદ એ લોકોને જ્યારે પૂછ્યું ત્યારે ઇમામે એ લોકોને ફરમાવ્યું કે ખુદાની કસમ, આ જ એ શખ્સ છે કે જે ખૂનમાં મારા અને મારા ફરજંદો જે છે ખરેખર આ ખૂનમાં શરીક થશે, મારા ફરજંદોને યતીમ કરવાની કોશિશ કરશે. તો પછી લોકોએ અર્ઝ કરી, ઇમામ જરા આપ જાણો છો તો પછી તમે શા માટે આની મદદ કરો છો? આટલું બધું શા માટે માલ આપ્યો? ત્યારે ઇમામે ફરમાયું કે એટલા માટે કે એ માલ આપ્યો કે મારા બુઝુર્ગોએ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમથી રવાયત કરી છે કે જે લોકો કોઈની સાથે નેકી કરે અને તેની સાથે બદી કરે તેમાં આખેરતનો ઘણો જ ફાયદો છે અને બદી કરનાર માટે તો અઝાબ છે. બસ અઝીઝો, આ શખ્સ બગદાદ પહોંચે છે. આ જ માણસ હતો કે જે ઇમામના ખૂનમાં શરીક થાય છે. અઝીઝાને ગિરામી, ઇમામ અલૈહિ સલામના એટલા બધા મસાયબ છે. જુદા જુદા કેદખાનામાં ઇમામ અલૈહિ સલામ પર એટલી સખ્તીઓ કરવામાં આવી. ઘણી જ સખ્ત કેદખાનાની જિંદગી હતી. અંધારી કોઠડીમાં રાખવામાં આવ્યા. એક જગ્યા 10 વર્ષ સુધી જે કેદ કર્યા હતા તેની વાત કરું કે ચોકીદાર સિવાય કોઈ માણસની સુરત આપે જોઈ નથી, ન તો આસમાન જોયો છે. એક દિવસ ઇમામે ચોકીદારને કહ્યું, ઘણી જ મુદત થઈ ગઈ, મેં આસમાન નથી જોયું. અઝાદારો, તમે તસવુર કરી શકો છો? યાદ કરો કરોનાનો યુવક જ્યારે આપણે ઘરમાં હતા તો આપણું જીવ મૂંઝાતું હતું, દિલ ખૂબ જ બેચેન થઈ જતું હતું બહાર જવા માટે. હવે ઇમામના મસાહેબ પર ગૌર ફિક્ર કરો કે ઇમામ કહે છે કે મારું દિલ ગભરાય છે, મને તું કોઠા ઉપર લઈ જા, મને આસમાન જોવાની રજા આપ, અરે તારા પર અહેસાન થશે. આ સાંભળી એ રાજી થઈ ગયો, ઇમામને રજા આપી. ઇમામ તોક અને સાંકળ પહેરેલા. અઝાદારો, આ આસમાન તરફ જોવે છે. ખુદા પાસે પોતાનો હાલ બયાન જ્યારે કરે છે, એક ફરિશ્તાએ ખુદાવંદે આલમના દરબારમાં અર્ઝ કરી, એ પરવર્તિકર, આ હઝરતને ઘણી મુસીબતો પડી, મુસીબત અને શક્તિઓનો કોઈ પાર નથી. ત્યારે ખુદાનો જવાબ આવે છે, ફરિશ્તા તારા કરતાં હું વધારે જાણીએ છે, હું કસમ ખાઈને કહું છું આ મારો બંધુ તમામ કરતાં બહુ જ નેક છે. તું કહે છે પણ હા, આ મારો આશિક છે, આ આશિક છે અને હું એની મુશ્કેલો આસાન પણ કરી શકું છું. બસ હું જોવા માગું છું કેવી રીતે મારી રાહમાં કુરબાન થાય છે. બસ અઝાદારો, હઝરત કેદખાનામાં છે, હારૂન જોઈ રહ્યો છે કેવી મુદ્દત ગુજરી છે કે આ ઇમામ જ્યારે સજદામાં અરે હતા ત્યારે લોકોને એમ લાગતું હતું કે એક ચાદર પડી છે. હા અઝાદારો, ઇમામ અલી સલામ સાથે કેવો સલૂક કરવામાં આવ્યો? માસુમાના જુમલા મહફૂમ પેશ કરું કે બીબી માસુમા કહે છે કે હું મારા બાબાની ખુશ્બુ સૂંઘવા તડપતી રહી પણ અફસોસ મને મારા બાબાની ખુશ્બુ નસીબ ન થઈ. અરે હા અઝાદારો, ઇમામને શહેર આપવામાં આવ્યા 300
તો દિવસ સુધી એટલા તડપ્યા છે એવા મુસીબતા. આ દાસ્તાન શું બયાન કરું કે ઇમામ અલૈહિસ્સલામ કઈ રીતે તો એક ખારદાર સંસીર અને બેડીઓમાં એવા જકડેલા, અને જ્યારે ઇમામ દુનિયાથી રહેલત કરે છે, ચાર મજદૂરો પાસે જનાઝો ઉપાડવામાં આવ્યો, બગદાદના પુલ પર રાખવામાં આવ્યો. ફાતિમા ઝહરાના ખાનદાનની ગુરબત શું બયાન કરવું. રસૂલે ખુદાનો જનાઝો 3 દિવસ પડ્યો રહ્યો. ગુસલો કફન આપીને અલી અલૈહિસ્સલામ એ ગુસલો કફન આપ્યો. હા સાધારો, અલી અલૈહિસ્સલામ ફાતિમા ઝહરા સલામુલ્લાહ ઇંતજાર કર્યો, મગર કોઈ ના આવ્યું. હા, એ કાયનાતના રસૂલનો જનાઝો હવે ઉપડ્યો છે. અલી અલૈહિસ્સલામની કબ્ર પણ હારૂન રશીદના જમાના સુધી મકફી રહી. પૂછો સમાનાવાળાઓ માટે કે શા માટે મકફી રહી. આજ સુધી ફાતિમા ઝહરા સલામુલ્લાની કબરનો પતો નથી, લોકોને ખબર નથી. ઇમામ હસનના જનાઝામાં તીર મારવામાં આવ્યા. ઇમામ હુસેનનો લાશો તીરો પર મોહલ્લક થયો. અઝીઝો, 7મા ઇમામના લાશાને બગદાદના પુલ પર રાખવામાં આવ્યો. પગમાં બેડી બાદ શહાદત કાપવામાં આવી. હાય સાદારો, ઇમામનો જનાઝો હાય આખર લઈ જવામાં આવે છે. લોકો ઘરે બાંચાક કરે છે, ગમો અલમમાં ડૂબી. અરે આ જનાઝાને દફનો કફનનો ઇંતજામ કરે છે, સિપુરતે ખાક કરે છે. મગર હાય અફસોસ, જનાબી ઝૈનબના દિલથી કોઈ પૂછે કે ઇમામ હુસેનનો લાશ બેગોરો કફન અરે કરબલાની સરઝમીન પર પડ્યો હતો. અને હા, બહેન કેદ થઈને જઈ રહ્યા હતા. અલા લઅનતુલ્લાહ અલલ કૌમ ઝાલમીન. બિસ્મિલ્લાહ રહમાન રહીમ. યા અલ્લાહ યા રહમાન યા રહીમ યા મુકલ્લબલ કુલૂબ સબિત કલબી અલા દિનેક. પરવરદિગાર, બાબ અલ હવાઇજ નવાસો ઇમામ મુસી કાઝિમ અલૈહિસ્સલામના સદકાત હરેક બીમારને શિફાય અજલા કામિલા અતા ફરમા. હરેકની હાજત સામઈનની હાજતને પૂરી ફરમા. ઇમામના સહૂરમાં તાજીલ ફરમા. પરવર્તિકાર, ઇમામની પહેલી આવાસ પર લબ્બેક કહેવાની તોફીક નસીબ ફરમા. એના આવાન અનસાર તાબે ફરમા અબદારશીઓમાંથી કરાર દે છે. પરવર્તિકાર, બાબ અલ હવાઇજના સદકામાં ફરી દુઆ કરીએ છીએ. અમારા અમારા મરહુમીનના ગુનાહોને માફ ફરમાઓ. પરવર્તિકાર, સામીનની હાજતોને પૂરી ફરમાઓ. અમોને હજ્જો ઝિયારતથી મુશરફ ફરમાઓ. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અન્તસ સમીઉન અલીમ.